أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد، اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا، اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આપની ચર્ચા સુરતુલ યાસીન ઉપર ચાલી રહી છે, જે કુરાન મજીદનો 36મો સૂરા છે અને એમાં 83 આયતો છે. આ સૂરા 4 સેક્શન્સમાં ડિવાઈડ કરેલું છે. પહેલું સેક્શન જે આપણે કર્યા વર્સ 1-11, એમાં અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલને નબુવતનું એલાન કરે છે. બીજું છે કે એ સેક્શનમાં સમજાવે છે કે શા માટે કુરાનને નાઝિલ કરવામાં આવ્યું. ત્રીજું કે લોકોના જે માઇન્ડ્સ હતા એ બધા એ સમયે બ્લોક થઈ ગયા હતા. કેનાથી? અગાઉના ટ્રેડિશન્સ અને કસ્ટમ્સથી. કારણ કે નબી ઈસા અલૈહિસ્સલામ પછી રસૂલની વચમાં, આખરી પયગંબરના વચમાં ઘણો લગભગ 600-700 વર્ષનો ટાઈમ નીકળી ગયો કે જ્યારે પયગંબર ન આવ્યા, અને એના થકી લોકો રસમો રિવાજમાં પડી ગયા. અને ચોથું એ સેક્શનમાં અલ્લાહ ફરમાવે છે કે તમે જે જે અમલુ સ્વાલે હાથ અહીંયા કરશો એનું લખાણ નોંધ કરવામાં આવશે, અને એની જે અસરો પણ રહેશે એનું પણ લખાણ કરવામાં આવશે. તમે આ દુનિયામાંથી ચાલ્યા જશો પણ તમારા પછી પણ એ એમાંથી જે ફાયદો ઉઠાવતા હશે તેનું સવાબ તમને તમારા અમાલ નામામાં લખાતું જશે. બીજું સેક્શન કે જે વર્સ 12-32માં અલ્લાહ સુબહાન વ તઆલા હવે કહે છે, વદરિબ લહુમ મસલન અસહાબલ કરિયા, હવે તમે એ લોકોને એ અંતાક્યાની સ્ટોરી કહો કે જેમાં નબી ઈસા અલૈહિસ્સલામ તેના 3 મેસેન્જર્સને મોકલ્યા હતા. પહેલાં 2 મોકલ્યા, એ લોકોને અંતાક્યા શહેરના લોકો જૂઠલાવ્યા, અને પછી 3જાને મોકલ્યા. એના પછી એ જ સ્ટોરીમાં એ જ સ્ટોરીમાં છે કે હબીબ નજાર, કે જે મોમીને આલે યાસીન હતા, કે જેઓ ગામની બહારે એક નાના ઝૂંપડામાં રહેતા હતા અને પોતાનું કામ કરતા હતા, કાર્પેન્ટરીનું. નજાર કાર્પેન્ટરને કહે છે, પણ એનું ઈમાન બહુ જ સ્ટ્રોંગ હતું, અને એને જ્યારે સમાચાર મળે છે તો એ દોડતા આવે છે એ ગામમાં, અને લોકોને કહે છે કે આ પ્રોફેટ્સ, આ જે રસૂલો આવ્યા છે એ તમને હિદાયત માટે આવ્યા છે, અને તમે તમારી પાસે એનું કોઈ અજર પણ નથી માંગતા, તો તમે શા માટે આ લોકો આ રસૂલોની વાતોને નથી સાંભળતા? પણ ત્યાંના લોકો હબીબ નજારને પથ્થરોથી મારી નાખે છે. પણ હબીબ નજારની જે રૂહ હોય છે, જ્યારે એને જન્નત તરફ લઈ જવામાં આવે છે ત્યારે એના શબ્દો જાણે રૂહ બોલે છે કે કાશ કે મારી કોમને ખબર હોત કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ મને કેટલું અજર આપ્યું છે, અને મને એ બેસ્ટ લોકો એટલે કરામતદારના લોકો સાથે મને એને સામેલ કર્યું છે. એના પછી થર્ડ સેક્શન વર્સ 33 ટુ વર્સ 44, એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેની નવ નિશાનીઓના બારામાં આપણે ડિટેલ આપણે સમજાવે છે, અને એ નિશાનીઓ આપણે ડિટેલથી ડિસ્કસ કર્યા. હવે ગયા વખતે આપણે વર્સ 45ની ચર્ચા કર્યા કે મક્કાના કુફારોને રસૂલ તથા મુસલમાનો જે નવા કન્વર્ટ્સ હતા, જે ત્યારે જ ઈમાન લાવ્યા હતા, તેઓ આ કુફારોને ઘણું જ સમજાવે છે કે તમે આ રસૂલની વાતોને માનો, કેમ કે તમારી આંખની સામે તમે જોઈ રહ્યા છો કે કેટલી પેઢીઓનો નાશ થઈ ગયો છે, કેટલા જનરેશન્સ ચાલ્યા ગયા છે, અલ્લાહ તરફથી તેઓ ઉપર અઝાબ આવે છે. અને પછી એ લોકોને સમજાવે છે કે તમે પોતે તમારી નજાત માટે કોશિશ કરો, કારણ કે તમે હજુ દુનિયામાં છો, હજુ તૌબાના દરવાજા ખુલ્લા છે. તમે પેલા ભૂલો કરી ચૂક્યા, તેની તમે માફી માંગી લ્યો, અને હવે હિદાયત આપવામાં આવી છે તો તમે હજુ સુધરી જાઓ. પછી આપણે આયા નંબર 46માં આજે આવીએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, વમા તઅતીહિમ મિન આયતિન મિન આયાતિ રબ્બિહિમ ઇલ્લા કાનુ અન્હા મુઅરિધીન. અને તેઓ પાસે તેના પરવરદિગાર તરફથી આવેલી નિશાનીઓમાંથી એક પણ એવી નિશાની નથી આવી કે જેનાથી તેઓએ મોઢું ફેરવી ન લીધું હોય. એટલે ટૂંકાણમાં કે જેટલું હિદાયત આવતી ગઈ પણ એ લોકો જૂઠલાવતા ગયા. આ આયા અંતાકિયા શહેરના લોકોને પણ એડ્રેસ કરે છે કે અંતાકિયા શહેરમાં પણ જે રસૂલો આવ્યા ને એ લોકોને તેઓ જૂઠલાવ્યા. આવા લોકોના માઇન્ડ્સ એટલા બ્લોક થઈ ગયા છે કે તેઓ પોતાની અક્કલ અને પોતાનું વિઝડમ જે અલ્લાહએ એ લોકોને આપ્યું છે તે નથી વાપરી શકતા. અને બીજું, આટલા બધા આવા ક્રુઅલ એટમોસ્ફિયરમાં કે જ્યાં દયા જેવી કોઈ વસ્તુ ન હતી, તો તેઓના માઇન્ડ્સ છે ને એમ લાગતું હતું કે એ લોકો સમજવા જ તૈયાર ન હતા. અને એ લોકો એટલા આંધળા બની ગયા હતા કે નજદીકની વસ્તુઓને પણ તેઓ જોઈ નહોતા શકતા, તેઓ સમજી નહોતા શકતા કે આ અલ્લાહ તરફથી હિદાયત છે. એટલે હદ સુધી એ લોકો બ્લોક થઈ ગયા હતા કે એ લોકોને આ સૂરજની લાઇટ, સૂરજનું નૂર અને રાતનું અંધારું, એ લોકો એનો તફાવત પણ સમજી નહોતા શકતા. આ જમાનો હતો અને આવા માઇન્ડ્સ હતા. હવે થોડુંક આપણે આજનો જમાના તરફ જોઈએ કે આજે આપણે જોઈ રહ્યા છે કે દુનિયામાં કેટલી ટેકનોલોજી આગળ વધી ગઈ છે. ઇન સ્પાઇટ ઓફ હેવિંગ ઓલ ધ કમ્યુનિકેશન્સ, કેટલું બધું કમ્યુનિકેશન ખુલી ગયું છે, ખાસ કરીને હમણાં કોવિડના જમાનામાં લોકો ઘરેથી કામ કરવા માંડે થાય છે, મીટિંગ્સ બધી ઝૂમ ઉપર થાય છે, કેટલી જાતનું કમ્યુનિકેશન હમણાં ખુલી ગયું છે. આપણે કેટલા લેક્ચર સાંભળીએ છીએ અને કેટલી સાયન્સ આપણી સામે છે, પણ આજે આપણે પણ વી કેનોટ કમ ટુ ટર્મ્સ વિથ ધેમ. શા માટે? આ પણ વસ્તુ આપણે જે બધું જોઈ રહ્યા છીએ, આપણે એને એક્સેપ્ટ કરતા થઈ ગયા છે, પણ આપણે એના ઉપર પણ ઊંડો વિચાર નથી કરતા, કારણ કે આપણે પોતે, આપણે બધા, હું પહેલાં, આ જે વેબ છે, આ જે નેટવર્ક ઓફ કલ્ચર્સ પ્રેસ્ટીજ છે, જે પ્રાઇડ છે, ફખર છે, જે ફોલ્સ ઈગો છે, જે આશાઓ છે, એમાં આપણે બધા ટ્રેપ થઈ ગયા છે ને આપણે એનો ખ્યાલ પણ નથી આવતો. અને આ બધામાંથી નીકળવું ઘણું જ અઘરું છે, કારણ કે માણસોમાં હવે ગ્રીડ વધતી જાય છે, લાલચ વધતી જાય છે. રસૂલે ખુદાના વખતમાં રસૂલ લોકોને કહેતા હતા કે તમે આ રસમો રિવાજ મૂકી દો, તે તમને કંઈ મદદ નહીં કરે. પણ આજે આપણે આપણી સામે નજર કરશું તો વિચાર કરો કે આપણે કેટલા રસમો રિવાજમાં ટ્રેપ થઈ ગયા છે. આજ સુરાની આયા નંબર 11માં તમને યાદ હોય તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, ઇન્નમા તુંદિરુ મની તબઅ ઝિક્ર, અલ્લાહ રસૂલને કહે છે, વ ખશિયર રહમાન બિલ ગૈબ ફબશિરહુ બિમગફિરતિન વ અજરિન કરીમ. અલ્લાહ રસૂલને કહે છે કે તમે ફક્ત એ જ લોકોને હિદાયત આપી શકશો કે એ લોકોના દિલમાં ખોફ હોય અને અલ્લાહ કે જે ગાયબ છે એના ઉપર એ લોકોને ઈમાન હોય, તો એવા જ લોકોને તમે ખુશખબરી આપી દો. ફક્ત આવા લોકો જ તમે હિદાયત, રસૂલને કહે છે તમે હિદાયત આપી શકશો અને તેઓને જ મગફિરા અને અજરુન કરીમની ખુશખબરી આપી દો. ધીસ ઇઝ અ બિગ મેસેજ ટુ ઓલ ઓફ અસ. હવે આપણે આયાત 47 તરફ આવીએ. વઈઝા કીલ લહુમ અન્ફિકુ મિમ્મા રઝકકુમુલ્લાહ કાલલ લઝીન કફરુ લિલ્લઝીન આમનુ અનુતઈમુ મન લૌ યશાઉલ્લાહ અતઅમ ઇન અન્તુમ ઇલ્લા ફી ધલાલિમ મુબીન. અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ તમને જે રિસ્ક આપ્યું છે તેમાંથી અલ્લાહની રાહમાં કંઈ ખર્ચ કરો, અને આ જે લોકો ગરીબ છે, જે લોકો હાજતમંદ છે, તેઓને તમે કંઈક આપો, તો આ કાફિરો શું જવાબ આપે છે? કે મોમિનોને કહે છે કે શું અમે એવાને ખવડાવીએ કે જેઓને અલ્લાહ ચાહતે તો પોતે જ ખવડાવત? આ બાબતમાં તમે ખુલ્લી ગુમરાહીમાં છો. જો આવી રીતે તમે વિચાર કરો કે અમારી પાસે છે પણ તમને જો ખપત અલ્લાહને તો તમને પણ આપત, તો આ અલ્લાહ કહે છે ઇલ્લા ફી ઝલાલ મુબીન, આ લોકો ઝલાલતમાં છે, ગુમરાહીમાં છે, આ બહાનું લોકો કાઢે છે. હવે આપણે જરાક આ આયતો ઉપર થોડુંક રિફ્લેક્ટ કરીએ કે અલ્લાહ કહે છે વઈઝા કીલ લહુમ અન્ફિકુ, તમે તમારું જે રિસ્ક છે જે અલ્લાહએ આપ્યું છે, તો નફકાનો અર્થ થાય છે મરી જવું અથવા નાશ પામવું. તો એનો અર્થ એમ થાય છે કે અલ્લાહ એડ્રેસ કરે છે જે લોકોને રિસ્ક છે, જે લોકો સારી હાલતમાં છે, કે તમારા રિસ્કમાંથી તમે આપો અને ઘણું ઘણું આપો, નફકા, કે જેથી અલ્લાહ જે અલ ગની છે તે તમને ફરી રિસ્ક આપી દેશે. આ જે વસ્તુ છે એમાં ઇવન ઇલ્મ તમારી પાસે હોય, જ્યારે આપણે ઇલ્મે પણ સ્પ્રેડ કરીએ છીએ તો ક્યારેક આપણે આ શેતાની ખ્યાલો આવે છે કે જો હું બધું આ લોકોને શીખવાડી દઈશ તો તેઓ મારાથી આગળ વધી જશે. પણ એવું કંઈ નથી. તમે લોકોમાં ઇલ્મનો ફેલાવો કરો અને અલ્લાહ તમને એનાથી વધુ તૌફીક આપશે. ફક્ત ઇલ્મને, તમારી બધી ખૂબીઓ લોકો સાથે શેર કરો. રેસિપીઝ હોય કે ડ્રેસના પેટર્ન્સ હોય, આ બધું ફિઝિકલ થિંગ્સ છે. આપણે તો ડર છે કે હું જો લોકોને બધું શીખવાડી નાખીશ તો તેઓ બધા હોશિયાર થઈ જશે અને આપણી પાસે કંઈ નહીં રહે. આ એક સેલ્ફિશપણું, આ એક જે સ્વાર્થીપણું છે ને, એ શેતાને ખ્યાલો છે. હવે આ જે શબ્દ નફક છે એના ઉપરથી નાફિક આવે છે, એનો અર્થ થાય છે ટનલ. ટનલ શું? કે ટનલ તમે જુઓ કે ઇવન ગાડીઓ માટે ટનલ બનાવવામાં આવે છે, જ્યારે પહાડો હોય તો એની અંદરથી રસ્તો કાઢે છે. તો એક એક એનમાંથી ગાડીઓ દાખલ થાય અને બીજી એનમાંથી ગાડીઓ નીકળે, એટલે ટનલના બે એન્ડ્સ હોય છે. તો અલ્લાહ કહે છે કે તમે એક આઉટલેટમાં, એટલે કે એક એન્ડમાંથી તમે આપશો તો તમે જોશો કે એનું જે બીજું એન્ડ છે ને, ટનલનું બીજું આઉટલેટ છે, તેમાંથી તમને બમણું, અમે ડબલ કરીને તમને એ આઉટલેટમાંથી આપશું. આ બધી બાબતમાં થાય છે જો આપણે ઇવન હજ પડવા જઈએ છીએ, અને જ્યારે આપણે પાછા વળીએ છીએ તો અલ્લાહ એ આપણા એ જે ખર્ચો કર્યા હોય છે એનાથી બમણું આપણે આપી દે છે. ફક્ત આટલું જ અલ્લાહ કહેવા માંગે છે કે અમે તમને અમુક લોકોને આ તૌફીક આપી છે, અમુક લોકોને આ ખૂબીઓ આપી છે, અમુક લોકોને આ ઇલ્મ આપ્યું છે, એ તમે યુઝ કરતા રહ્યો કે જેથી એનો ફેલાવો થતો જાય. ને આ આયતની સેકન્ડ પાર્ટમાં કાફીરો શું કહે છે કે અમને જો અલ્લાહને જો ખપે તો અલ્લાહ એ લોકોને આપે, અમને જેમ આપ્યું છે તો એ લોકોને આપે. પણ એના ઉપર એક વિચાર કરવાનું છે કે અલ્લાહએ જે તમને આપ્યું છે તે તમારું તો છે જ નહીં, એ તો અલ્લાહનું દીધેલું છે, આ મારું ક્યાંથી થઈ ગયું? આપણે લાગે છે કે આપણામાં જે હોશિયારી છે, ઇલ્મ છે, દોલત છે, તે બધું આપણી મહેનતથી, આપણી કોશિશથી આ બધું આવ્યું છે. પણ એની તૌફીક પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપે છે. હા, આપણે મહેનત બિલકુલ કરીએ છીએ, બધી કોશિશો કરીએ છીએ, પણ એ બધું આપે છે કોણ? એ કોશિશ પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ કોશિશની તૌફીક આપે છે. જો આપણે એમ લાગે કે આ બધું મારી મહેનતથી થયું છે, મારા એફર્ટ્સથી થયું છે, તો આ એક જાતનું ભ્રમ છે, આપણે ગુજરાતીમાં એને કહીએ અને ઇંગ્લિશમાં એને કહે છે ઇલ્યુઝન. આ તમે એક ખોટા છેતરપિંડીમાં આવી ગયા છો. આપણે આપણી જાતને અલ્લાહથી જુદા પાડી જ નથી શકતા. અને કુરાનમાં તમે જોશો તો અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ ક્યાંય પણ નથી ફરમાવ્યું કે તમે આની પાસેથી લ્યો, આની પાસે જ નહીં. કુરાનમાં બધે ઠેકાણે તમે જોશો તો અલ્લાહ કહે છે કે તમે આપો, ગીવ એન્ડ ટેકનું પણ નથી કહેતા કે તમે લ્યો અને પછી આપો, નહીં. તમે ફક્ત એ જ કહે છે કે તમારી પાસે જે હોય એ તમે આપો, જસ્ટ ગીવ. અને અલ્લાહ ખાતરી આપે છે કે તમારું દીધેલું બધું અમે તમને પાછું આપશું. આ કફર, આ લોકોને કાફીર કેમ કહેવામાં આવે છે? કફરા ઉપરથી આવે છે અને કફરાનું મિનિંગ છે ઢાંકવું. કાફીર તે શખ્સ છે કે જે હકને ઢાંકે છે, તેને હક કબૂલ કરવું જ નથી. આપણે દુનિયામાં બહુ જ માઇઝર્સ છે, બહુ લોભિયા છે. આપણે એટલા બધા બહાના કાઢીએ છીએ, કોઈને કાંઈ મદદ કરવું હોય તો આપણે, હું પહેલાં મારી જાતને કહું છું, આપણે તરત જ થોડાક એક્સક્યુઝિસ કાઢી લઈએ છીએ ન દેવાના. પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એક દિવસ હવાના ઝપાટાની જેમ આ દુનિયામાંથી ચાલ્યા જશું. આપણે આપતા પણ નથી આ દુનિયામાં અને બીજાને આપવાનું એન્કરેજ પણ નથી કરતા. હવે આપણે વર્સ 48 તરફ આવીએ. અલ્લાહ ફરમાવે છે વયકુલુન મતા હાદલ વાદુ ઇન કુંતુમ સાદિકીન. અને આ મુશ્રિકો શું કહે છે કે તમે તમારા દાવામાં સાચા હો તો કહો કે એ વાયદો ક્યારે પૂરો થઈને રહેશે. આ તમે કયામતની વાત કરો છો, એ વાયદો ક્યારે થશે? આ દુનિયામાં ટાઈમનો કોન્સેપ્ટ છે. આપણે ઘડિયાળ તમારું જો આપણી ઘડિયાળ બધી ટીક 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 ચાલે છે, મિનિટ છે, સેકન્ડનો હિસાબ છે, મહિનાનો હિસાબ છે, વર્ષનો હિસાબ છે, આ બધું ટાઈમનો કોન્સેપ્ટ છે. પણ જ્યારે આપણે આ દુનિયા છોડીને ચાલ્યા જશું તો ત્યાં ટાઈમનો કોન્સેપ્ટ નહીં હોય. ત્યાં તો એ દુનિયામાં આ ક્યારે થશે એ સવાલ જ નથી. મોત પછી આપણે આ ટાઈમ ઝોનમાંથી નીકળી જઈએ છીએ. આ કુફારોને એ પણ નથી જાણવું કે તેઓ એક દિવસ મરી જશે. આ લોકો તદ્દન ખસારામાં છે, નુકસાનમાં છે, કારણ કે તેઓ સમજવા જ તૈયાર નથી. હવે વર્સ 49માં લાસુ કહે છે, મા યનદુરુના ઇલ્લા સ્વયહતમ વાહિદા તા અખુઝુહુમ વહુમ યખિસ્સિમૂન. અલ્લા રસૂલને કહે છે, એ રસૂલ, આ લોકો માત્ર એની જ વાટ જુએ છે કે તેમને એક મોટી આવાજ આવીને પકડે અને તેઓ અંદર અંદર ઝઘડતા જ રહી જશે. તેઓ આ માનવા જ તૈયાર નહીં થાય જ્યારે તેઓને આ મોટી આવાજ ઘેરી વળશે અમારા તરફથી, ત્યારે તેઓની આંખો ખુલશે. અહીં બે અર્થ થઈ શકે છે, કાં તો મોત અથવા તો બધા ભેગા મરી જાય, બંને મિનિંગ થઈ શકે છે. અગાઉના વખતમાં જ્યારે આવો અવાજ આવતું હતું કે અલ્લાહ તરફથી એવી કોઈ નિશાની થતી હતી તો આખી પેઢી જમીનદોસ થઈ જતી હતી. આ બંને મિનિંગમાં આવી શકે છે, એક એકનું મોત અને પૂરી કોમનું મોત. હવે આપણે બીજી દુનિયામાં આવી ગયા. આપણે આ દુનિયામાં જેટલું ઇન્વેસ્ટ કર્યા તે આપણું કેપિટલ છે. આયા નંબર 50માં અલ્લાહ કહે છે, ફલા યસ્તતિઉન તૌસિયતમ વલા ઇલા અહલિહિમ યરજીઉન. જ્યારે આ પેલો અવાજ આવશે તો તેઓ ન તો કોઈ વસિયત કરી શકશે કે તેઓના ફેમિલી પાસે પાછા જઈ શકશે, એટલું સડન આવશે. આ લોકોની દુનિયાની સફર ખલાસ થઈ ગઈ. હવે તેઓ કંઈ નહીં કરી શકે. તેઓ કોઈને કંઈ ઇન્સ્ટ્રક્શન્સ કે એ લોકોના ધંધાના બારામાં પોતાના દીકરાઓને કે ફેમિલીઓને ભાઈઓને કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન્સ નહીં આપી શકે. એ લોકો જ્યાં હશે ત્યાં જ એ લોકોને મોત આવી જશે. અરેબિકમાં મોતને વફાત કહે છે. આપણે ઘણી વખતે કહીએ છીએ આ ઇમામની વફાત છે. વફાતનું અર્થ થાય છે એકચ્યુઅલી વફા કરવું, લોયલ્ટી. આપણે જ્યારે મરી જઈએ છીએ તો આપણે હકના લોયલ છીએ, આપણે હકના વફાદાર છીએ કુદરતના. એટલે આપણી રૂહ આપણા શરીરમાંથી નીકળી અને ફરી તેના માલિક તરફ પાછી વળી જાય છે. આયા નંબર 51માં લખે છે, વનુફિખા ફિસ્સૂરિ ફઈદાહુમ મિનલ અજદાસી ઇલા રબ્બિહિમ યનસિલૂન. અને ટ્રમ્પેટને બ્લો કરવામાં આવશે, સૂર ફૂંકવામાં આવશે, એક આવાજ બુલંદ થશે અને તેઓ પોતાની કબરોમાંથી ઉઠશે અને જલ્દી જલ્દી તેઓના રબ તરફ દોડશે. હવે આપણે આ બીજી આવાજની વાત કરીએ છીએ. પહેલી આવાજ મોતની હતી, આ બીજી આવાજ. બીજી આવાજ જ્યારે થશે તો બરઝખમાં બધી જે અરવાહ છે, જે ઇનએક્ટિવ હશે, તે હવે એક્ટિવ થશે. કબરોમાં અને લોકો પોતાની કબરોમાંથી બહાર નીકળશે. અજદાસનો અર્થ થાય છે તે જગા કે જ્યાં એ લોકોનું ઓરિજિનલ ફોર્મ હતું. કારણ કે દુનિયામાં બધા નથી દફનાયેલા, જેટલા મરી ગયા છે એ બધા કંઈ કબરમાં નથી. અમુક મૈયતોને બાળવામાં આવી છે, અમુક લોકો પાણીમાં ડૂબી ગયા છે, અમુક લોકોનું શરીર દરિયામાં કે જંગલોમાં ખવાઈ ગયું છે. જે પણ શેપમાં આપણે પહેલાં હતા, આપણી રૂહ ફરી એમાં દાખલ થઈ અને એક્ટિવેટ થશે અને એના ઓરિજિનલ ફોર્મમાં આવી જશે. યન સિલૂનનો અર્થ થાય છે કે તેઓ જલ્દીથી બહાર નીકળશે. હવે હકીકતમાં આ કાફીરો કે જેઓ અંધકારમાં હતા અને પૂછતા હતા કે આ તમારો વાયદો ક્યારે સાચો પડશે, આ કયામત ક્યારે આવશે, હવે તેઓની સામે હકનું નૂર હશે. તેઓ પોતાની આંખોથી જોશે અને તેઓને યકીન આવી જશે. એક વાત આપણે યાદ રાખીએ કે અલ્લાહ સાથે આ પહેલું આવાજ, બીજું આવાજ એવું કાંઈ નથી, કારણ કે આખેરામાં ટાઈમનો કોન્સેપ્ટ જ નથી. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા તો કુન ફયકુનનો માલિક છે. આ ફક્ત આપણને સમજાવવા માટે આ કુરાનમાં આ નાઝિલ થયું છે. કાલુ યા વૈલના, આયા નંબર 52. મમ બાઅસના મિન મરકદિના હાઝા મા વાદર રહમાનુ વસદકલ મુરસલૂન. તેઓ કહેશે, હાય અફસોસ, અમને અમારી કબરોમાંથી કોણે જગાડ્યા? તો જવાબ આવશે, આ એ સમય છે કે જેનું આ દયાળુ અલ્લાએ તમને વાયદો કર્યો હતો અને રસૂલો પણ સાચું જ બોલ્યા હતા. અહીંયા મરકદ શબ્દ યુઝ કરવામાં આવે છે. મરકદ એ લોકોના મરકદમાંથી એ લોકો ઉઠશે. મરકદનું મિનિંગ એરેબિકમાં થાય છે સૂઈ જાઉં, નીચે લેટી જાઉં. અને જે જ્યારે જે શખ્સ દુનિયામાં આરામ કરવા માટે લેટી જાય છે ખાટલામાં, તો તેઓ કહેશે કે અમે આરામથી સૂતા હતા, કોને અમને ઉઠાડ્યા? તો ત્યાં આ આવાજ હશે કે અલ્લાહનો વાયદો હતો અને રસૂલો સાચું કહી ગયા હતા. આ દુનિયામાં પણ આપણે જોઈએ છે કે જો આપણે ભર નિંદમાં સૂતા હોઈએ અને કોઈ ઓચિંતાનો આપણે ઉઠાડે તો આપણે પણ આવી જ રીતે રિએક્ટ કરશું. હવે તે સમયે આ કાફિરોને ભાન આવશે કે આ અલ્લાહનો ખરેખર સાચો વાયદો હતો અને રસૂલો કહી ગયા. હવે આ કાફિરો માટે કોઈ શક નથી, તે લોકો આ હકના મેસેજને બિલકુલ જુઠલાવી નહીં શકે, કારણ કે તેઓની આંખોની સામે આ બનાવ બનશે. અને આયા નંબર 53માં કહે છે, ઇન કાનત ઇલ્લા સ્વયહતમ વાહિદા ફઈદા હું જમી ઉન લદૈના મોહદરૂન. કંઈ નહીં થાય, ફક્ત એક આવાજ હશે અને બધાને અમારી સામે લઈ આવવામાં આવશે. આ ત્રીજી આવાજ. પહેલી આવાજ મોતની, કે જિંદગી પૂરી થઈ ગઈ. બીજી આવાજ ઇન્ટરસ્પેસમાં, કે લોકો પોતાની મરકદમાંથી, પોતાની કબરોમાંથી બહાર નીકળશે. અને જ્યારે ત્રીજી આવાજ, તો બધા કુદરતની સામે હાજરી આપશે, ડિવાઇન પ્રેઝન્સ. કુરાન આ ત્રણ આવાજની વાત કરે છે, જેમ હું તમને સમજાવી કે એ આપણને સમજાવવા માટે, પણ આખેરામાં ટાઈમનો કોઈ કોન્સેપ્ટ જ નથી. ફક્ત અલ્લાહનો હુકમ થશે અને આખી દુનિયા તે જ મિનિટે ખલાસ થઈ જશે. જે લોકો બિઝનેસ કરતા હશે, તેઓના હાથમાં જે કોઈ સાથે વાટાઘાટ કરતા હશે, કાંઈ પણ એ લોકો કરતા હશે, તેઓ પાછા કુટુંબો સાથે વળી નહીં શકે. જેથી આપણને હંમેશા, જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસ, કે આપણે હદીસો જ્યારે પઢીએ છીએ, તો આપણે કહેવામાં આવે છે કે મોત બરહક છે અને મોત માટે તમે હર પલ તૈયાર રહો. કારણ કે મોત જ્યારે આવશે તો એ એક સેકન્ડની પણ આપણને મહોલત નહીં આપે. અહીં દુનિયામાં આપણે ટાઈમથી કંટ્રોલ છે, એટલે આપણે દરેક વસ્તુ ટાઈમ ઉપર કરીએ છીએ. આ સવારનો ટાઈમ થયો, આ સુબુહની નમાઝનો ટાઈમ, આ દોહરનું, અસરનું, મગરીબ, ઈશા, ડિનર ટાઈમ છે, આ સ્કૂલમાં બચ્ચાઓનું જવાનું ટાઈમ છે, વળવાનું. તમે જો આખી આપણી જિંદગી દુનિયાની ટાઈમ સાથે કંટ્રોલ થાય છે, પણ આખરામાં થશે બધું પણ એના સિક્વન્સમાં જશે, પણ ટાઈમ ફેક્ટર અહીં એપ્લાય જ નહીં થાય. અલ્લાહ કુરાનમાં ફરમાવે છે કે જ્યારે લોકોનો હિસાબ લેવામાં આવશે અને જ્યારે દરેકને પોતાનું અમલનામું આપવામાં આવશે અને એ લોકો જ્યારે જોશે તો એક રાડ પાડશે કે અમે તો ફક્ત અડધો જ દિવસ દુનિયામાં હતા, કેવી રીતે બની શકે કે અમે આટલા સમયમાં અમે આટલા બધા ખરાબ કામો કર્યા, અમે ખોટું બોલ્યા, લોકો ઉપર તોહમત નાખ્યા, ગીબત કર્યા, લોકોને છેતરી નાખ્યા, એટલે હદ સુધી કે અમે લોકોને મારી પણ નાખ્યા. જ્યારે આ લોકો કયામતના દિવસે આર્ગ્યુમેન્ટમાં ઉતરશે, વાદ વિવાદ કરશે, તો તેઓના મોઢા ઉપર સીલ મારવામાં આવશે અને તેઓના શરીરના ભાગો ગવાહી આપશે અને તમારા બધા અમાલનું એ ઝિકર કરશે. પગ બોલશે કે આ પગ મને, આ પગ મારા પગ એ ક્યાં લઈ જતો હતો, આ મારા હાથે એણે શું કામ કર્યા છે, આ મારી જબાનથી એણે શું બોલ્યું છે, બધા એક એક શરીરના પાર્ટ્સ એ બધું એ માણસની સામે ગવાહી આપશે. આપણે આવતા લેક્ચરમાં ઇન્શાલ્લા આગળની આયતો ડિસ્કસ કરશું. હું તમને હંમેશ મુજબ એક સ્ટોરી કરીશ અને આજના ટોકને પૂરું કરીશ. એક વખત એક નાના ગામડામાં એક શેખને કામ મળે છે કે એ શેખ ત્યાંની મસ્જિદ, મદ્રસા અને જુમાના ખુતબાઓ એ બધું એ કરે. તો શેખનું ઇન્ટરવ્યૂ લેવાય છે અને એને નોકરી મળી જાય છે. આ શેખ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો શુકર કરે છે અને પોતાની ફેમિલી સાથે ત્યાં રહેવા જાય છે. બીજા દિવસે સવારના ફજરનો ટાઈમ થાય છે તો મસ્જિદમાં જવા માટે, એના ઘરથી મસ્જિદ થોડીક દૂર હોય છે તો એ મસ્જિદમાં જવા માટે બસને પકડે છે. એની માટે બધું અજાણ્યું હતું. બસમાં જ્યારે ચડે છે અને બસ કંડક્ટરને પૂછે છે કે આ બસ મને મસ્જિદ સુધી પહોંચાડે છે, તો કંડક્ટર એને જવાબ આપે છે કે હા, તમે બેસી જાઓ અને જ્યારે તમારું સ્ટેશન આવશે તો હું તમને જણાવીશ. એટલે શેખ બસમાં બેસી જાય છે. જ્યારે મસ્જિદ આવે છે તો કંડક્ટર એને કહે છે કે તમારું સ્ટેશન આવી ગયું છે. તો શેખ કંડક્ટરને તેના પૈસા આપે છે. હવે કંડક્ટર છે એને જ્યારે એના ચેન્જ આપે છે તો એમાં 50p વધારે હોય છે. શેખ તો જલ્દી જલ્દી ઉતરી જાય છે અને મસ્જિદમાં ગળી જાય છે, આધાન આવે છે, નમાઝ પડીને ફરી જ્યારે એ એના ઘરે જતા હોય છે તો એ જ બસમાં પાછા જાય છે. એ ઓલા ચેન્જ જ્યારે એ હિસાબ કરે છે શેખ, તો એ જુએ છે કે કંડક્ટરે ભૂલથી એને 50p વધારે આપી દીધા છે. એને મનમાં ખ્યાલ આવે છે કે બસ હું પાછું બસમાં ચડીશ ને તો હું એને આ 50p જે એણે ભૂલથી મને આપ્યા છે એના હું પાછા આપી દઈશ. પછી એને ફરી ખ્યાલ આવે છે કે આ 50p ની તો કોઈ કિંમત જ નથી, આ કંડક્ટરના હાથમાં તો કેટલા પૈસા આવતા હોય છે, આ 50p હું એને આપું કે ના આપું કોઈ ફેર નથી પડતો. એ બસમાં ચડે છે. અને પછી એવી રીતે જ એ બસના કંડક્ટરને પૈસા આપે છે. પણ ત્યારે એને ફરી એક ખ્યાલ આવે છે કે આ 50p ભલે નાની રકમ છે પણ મારી નથી. તું તરત જ એ 50p કાઢે છે અને બસ કંડક્ટરને કહે છે કે આ જવા ટાઈમે તમે મને 50p એક્સ્ટ્રા આપી દીધા હતા, આ તમારા ચેન્જ હું પાછા આપું છું. હવે બસ કંડક્ટર એને કહે છે કે હું તમને જાણી જોઈને 50p એક્સ્ટ્રા આપ્યો હતો. શેખ અજબ થઈ જાય છે, કેમ? તો કે મને છે ને, હું કન્વર્ટ નથી પણ મને ઇસ્લામમાં દાખલ થવું છે. જ્યારે મને ન્યૂઝ મળ્યા કે તમે આવો છો આ ગામમાં અને તમે શેખ હશો, તમે લોકોને હિદાયત આપશો, તમે નમાઝ પઢાવશો, તમે બધું કરશો અહીં, તો મને એક નાનકડું ટેસ્ટ તમારું લેવું હતું કે તમારું માઇન્ડ, તમારું કોન્શિયસ કેટલું ક્લિયર છે. એટલે જાણી જોઈને હું તમને 50p એક્સ્ટ્રા આપ્યો અને તમે મને એ પાછું આપી દીધા. તો બસ હવે હું જરૂર કલમો પડું છું અને ઇસ્લામમાં દાખલ થઈ જાઉં છું. શેખ ખુશ થઈ જાય છે. પણ જ્યારે એની ઘર તરફ જતા હોય છે તો એને ખ્યાલ આવે છે કે આજે હું 50p હું ઇસ્લામને વેચી આવ્યો હોત, જો અલ્લાહે મને આ તૌફીક ના આપી હોત. બસ આખિરમાં દુઆ કરીએ કે પાક પરવરદિગાર આપને તૌફીક આપે કે આપણે જેટલો સમય, આપણે નથી ખબર કે આપણે કેટલો સમય આ દુનિયામાં રહેશું, જેટલું બની શકે એટલું આપણે અમલુ સ્વાલિહાત કરીએ. આ રજબનો મહિનો ચાલી રહ્યો છે કે જેને ઇસ્તગફારનો મહિનો કહેવાય છે, અલ્લાહનો મહિનો છે. આપણે ગુનાહોની કરગરીને તોબા કરી અલ્લાહ પાસે. આપણાથી કેટલા ગુનાહો થઈ ગયા છે. બીજું કે જે લોકો બીમાર છે, હોસ્પિટલમાં છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ મહિનાના બરકતથી તેઓને શફાએ કામિલ અતા કરે. આપણા જમાનાના ઇમામને ઝુહૂર ફરમાવે ને આપણને એના ખિદમતગારોમાં સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.